તારીખ 9/12/1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર કાથા 136 અને 137 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 90.
ગાથાનો વિષય છે ભગવાનનું નામ લઈ એ જે પામી શુદ્ધને રહે નિયમિત ઉપાધાન દ્રષ્ટિ પણ વિચાર દ્રષ્ટિ છે અને ઉપાદાનના અવલંબનના માત્ર ઉપાદાનના નામે સાચા નિમિત્તનો અવિવેક થાય વિવેક ન રહે તો પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. બંને વચ્ચેનું જે સંતુલન એ જળવાનું એ ગાથાનું તાત્પર્ય છે. જીવ પોતે પોતાને ભૂલીને નિમિત્તનો આશ્રય લઈ રાજી દોષો થાય છે. સવળા પુરુષાર્થમાં જ્ઞાન ના વર્તે તો ગમે તે નિમિત્તે એમાં ઉપકારી થાય એટલે કે રાગ કરીને હવે કહે છે કે ધર્માત્માના હાથમાં શાસ્ત્ર ના પાના આવે તેમાંથી પોતે કઈ મેળવતો નથી પણ પોતાના જ્ઞાનમાં નિમિત્ત સંબંધીનું પોતાનું જ્ઞાન કરે છે. શાસ્ત્રના પાનામાંથી કઈ જ્ઞાન નથી આવતું પણ નિમિત્તનો યથાર્થ વિવેક કરે છે અને ઉપાદાનનું જ્ઞાન કરે છે. નિમિત્ત ઉપાદાનનું જ્ઞાન સ્વસ્થાનમાં જેમ છે તેમ કરે છે. જ્ઞાનીને બધા નિમિત્તો ગુણમાં ઉપકારી થાય છે. જ્ઞાનીને તો આખું જગત છે એ સમ્યક જ્ઞાનનો વિષય છે. આખું જગત સમ્યક જ્ઞાનનો જ વિષય થાય છે. જગતનું કોઈ નિમિત્ત મિથ્યા જ્ઞાન કરાવી શકતું નથી જ્ઞાની. આખા જગતમાં ગમે તે નિમિત્તો હોય ગમે તે જ્ઞેયો હોય તે સમ્યક જ્ઞાનમાં નિમિત્ત થાય છે. રાગની દિશા બદલતા રજગણની દિશા બદલી એ જોગાનું જોગ બહારના સંયોગો ઉપકારી થાય. રાગની દિશા બદલતા રજગણની દિશા બદલી આમ નિયમિત નિયમિત સંબંધ છે. રાગની દિશા બદલાય પરિણામની દિશા બદલાય રજગણ પણ દિશા બદલે પરિણામ બદલે છે. એમ યોગાનુયોગ બહારના સંયોગો ઉપકારી થાય એવો સહજ સ્વભાવે નિમિત્ત નિયમિત સંબંધ છે. પણ હું આમ કરું છું માટે આમ થાય છે હાથો ચલાવું છું માટે ચાલે એમ નથી. હાથો ચલાવું છું માટે ચાલે છે એમ નથી. નિમિત્ત નિયમિત સ્વતંત્ર સંબંધ છે. રાગની દિશા બદલતા દેવગુરુ ધર્મની ભક્તિ શાસ્ત્ર વાંચન શ્રવણ સ્વાધ્યાય વગેરે સહજ નિમિત્ત બની રહે છે. તે અપેક્ષા એ ધર્માત્માને પરમાત્માને પ્રારબ્ધ બદલાઈ જાય છે. બહુ મજામ થાય કોઈને પૂર્વકર્મનો પાપમાં પ્રતિકૂળતાનો ઉદય પણ ઉત્પાદ રૂપે હોઈ શકે છે પણ એ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય એ બધું સરખું છે. જ્ઞાન ઉગ્રી છે. હું જ્ઞાન માતો છું. સર્વ સંયોગો જ્ઞેય માત્ર છે બસ સૂચો. પછી અલ્પરાગ દ્વેષ છે એની કોઈ ગણતરી નથી. બાહ્યના સંયોગો પણ અનુકૂળ હોય એ કુદરતી હોય છે કેમ કે એક પ્રકારનું દારિદ્ર્યમાં પણ ફેરફાર થાય છે. એટલે બહુ ભાગ તો ધર્માત્મા હોય છે નિવૃત્ત હોય છે કોઈની નિવૃત્તિ ન પણ હોય તો એને આત્મહિત પોતાનું રોકાતું નથી. બહારમાં પ્રવૃત્તિ હોય તો બીજા જીવોને યોગ ન થાય, એનું કામ રોકાય છે, એનું કામ ન થાય, એને અહિત થઈ જાય, એવું બધું સ્વાધીન રમત બધી ચૈતન્યમાં છે. સ્વાધીન રમત બધી ચૈતન્યમાં છે. ભગવાન આત્મા રાગ વડે કે જ્ઞાન વડે કઈ ધર્મી ક્રિયા કરે એમ કદી સંભવતો નથી. જ્ઞાને ન કયો, જ્ઞાને ન રાગ કરે કઈ જળની ક્રિયા કરી શકાય એવું નથી. રાગ કરે પણ જળની ક્રિયા ન કરી શકાય. જ્યાં સુધી પુરુષાર્થ પ્રયત્ન ત્યાં ઘાતી કર્મ તો પલટી જાય છે, નો કર્મ ની ક્રિયા પણ ઘણે ભાગે યોગાનો યોગ શુભ યોગ હોય છે. મોટે ભાગે ઘણે ભાગે લીધું ને, કોઈને અપવાદ રૂપે ન હોય બીજી વાત છે, પણ લગભગ એમ જ હોય છે. છતાં કદાચ બહારની સરખાઈ ન દેખાય તો અંદરમાં ભાવમાં સરખાય મળે. બહારમાં કદાચ અનુકૂળતા ન હોય પણ અંદરમાં તો આત્મ વિકટ સાધે. અને સત્સમાગમ સત્સાધન પરમાર્થને પામવાના જે સાચા નિમિત્ત ગુરુવારીના પાલન સત્શાસ્ત્રનો વિનય બહુમાન તથા ગુરુની ભક્તિ હોય. ગુરુનો વિરોધ કરે એવું ન બને, પરમાત્માનો વિરોધ કરે એવું ન બને, એ તો હોય જ. એ તો હૃદયભાવ એક પ્રકારે પંચે મારી જાય છે, રાગમાં ફેર પડી જાય છે. જે જીવ પુરુષાર્થીન હોય છે, સત સાધનને નિષેધે છે, પુરુષાર્થહીન હોય છે, સત સાધનનો પણ નિષેધ કરે છે, તે સતથી વિમુખ રહી સ્વચ્છંદમાં રખડે છે, સતથી વિમુખ થઈને સ્વચ્છંદમાં રખડે છે. તેથી કહ્યું છે કે પામે ને સિદ્ધવત્તને રહે ભ્રાંતિમાં. પોતાના નિર્ગુણને નહીં પામતો થતો તે ભ્રાંતિમાં વર્તે છે, એવી રીતે સ્વચ્છંદ કરે છે. આચાર નિમિત્તેનો અનુરોધ કરે છે. એનું પરિભ્રમણ ઘણું દીર્ઘ સંસારી છે, એ નિશાની છે. એના આવી પ્રેરણમંદી એ દેવગુરુ ધર્મના સાધનનો આદર છોડી દઈને તે સ્વચ્છંદમાં વર્તે છે, તે ભ્રમણાને મૂકશે, પોતાની ભ્રમણાને દ્રઢ કરશે. અને જે કઈ વિચારશે તે અજ્ઞાનમાં જ ખતવશે. બુદ્ધિ એની ખતમણી છે, ઊંધી ને ઊંધી આવશે. ઊંધા ગળા ઉપર બધા ઊંધા ગળા ચડશે. શાસ્ત્રમાં આત્મા અકારક સ્વાધીન કયો છે તે દ્રઢ સ્વભાવને ઓળખાવા માટે છે. એક દ્રઢ બીજા દ્રઢને આધીન નથી તે વાત સાચી જ છે, પણ તેથી જે ઉપકારી નિમિત્તો છે તેનો નિષેધ કરવો એવો શાસ્ત્રમાં કહ્યું ક્યાં કહ્યું છે? શું કે છે? દ્રવ્યાનું યુગમાં બે દ્રવ્યની ભિન્નતા કઈ છે? વાત પરમ સત્ય છે, પણ ઉપકારી નિમિત્તનો નિષેધ કરવો, અભિનય કરવો એવું નથી કહ્યું. શાસ્ત્રમાં તેનો નિષેધ નથી. માટે સાચા દેવગુરુ ધર્મને અવલંબી આત્માના નિજગુણ વડે પોતાના સાચા ઉપાદાને સન્મુખ કરવું અને પુરુષાર્થ રહિત થવું એવો શાસ્ત્રકારનો કહેલો પરમાર્થ છે. આ શાસ્ત્રકારે પરમાર્થ કહ્યો છે. આત્મકલ્યાણ સદાય તે રીતે આગળ વધવાનું છે. આત્મહિત ન થાય એવો કોઈ રસ્તો પકડી શકાય નહીં. જ્યાં દેવગુરુ શાસ્ત્રને સન્મુખતા છોડાવે છે ત્યાં સ્વ સન્મુખતા કરાવી છે, સારા પરિણામ કરેલા નથી. પરમાર્થ અને વ્યવહાર જ્યાં જેમ છે ત્યાં તેમ સમજાવીના મોક્ષ માર્ગ જ નથી. આપણે આ નિમિત્તોના બહુમાનનો વિષય ચાલે પછી તરત દ્રષ્ટિ ચાલે છે. બેનું મેળ કરતા આવડતો નહીં તો વિરોધાભાસ લાગે, અથવા એક બેસે એને બીજું ન બેસે, આ બેસે એને ઓલું ન બેસે, ઓલું બેસે એને આ ન બેસે, એવું સંતુલન બેમાં વિરોધ પણ શું છે એ સમજાવું. એટલે એમ કહ્યું કે શાસ્ત્રકારનો કહેલો પરમાર્થ છે, આત્મકલ્યાણ છે, એ તો સમજવું જોઈએ ને. કઈ હેતુ છોડીને તો કોઈ વાત નથી. પરમાર્થ ને વ્યવહારમાં જ્યાં જેમ છે ત્યાં તેમ સમજ્યા વિના મોક્ષ માર્ગ જ નથી. બધી જગ્યાએ વાત ભિન્ન ભિન્ન પ્રકારે આવશે. જ્યાં જેમ છે તેમ સમજવું, એટલા માટે સત્પુરુષનો આશ્રય કરાવે છે કે એમાં ક્યાંક પોતે ભૂલી જાય, ખાઈ જાય, અહીંયા આમ ને અહીંયા આમ, આમ કેમ ને આમ કેમ, એટલા માટે એ વાત સાથે રાખી. નિશ્ચય વ્યવહાર સાધન સાધ્ય પુરુષાર્થ અને પરમાર્થ ઉપાદાન નિમિત્ત તથા ભેદ અભેદ કારણ કાર્ય જેમ છે તેમ કહીને ત્રિકાળ ત્રણ કાળના જ્ઞાનની એટલે મોક્ષ માર્ગની સંધિ ગાથા 134માં મૂકી દીધી. 134માં જોવાયું આગળ જ્ઞાની થઈ ગયા વર્તકા વર્તમાનમાં હોય થશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં. કોઈ બે જ્ઞાની વચ્ચેનો માર્ગ ભેદ જે સમજે છે કે આ આમ કહે છે, બીજા બીજું કહે છે, પેલા પેટ બીજું કહે છે, જ્ઞાનીને સમજો નથી, જ્ઞાનીને ઓળખતો નથી. 134માં ગાથા 135માં શક્તિ અને વ્યક્તિ એટલે દ્રવ્ય અને પર્યાય ની સંધિ કરી જે સમજે તે થાય. આ ગાથામાં ઉપાદાન અને નિમિત્ત ની સંધિ મૂકી છે. 135માં સર્વ દિવસે સિદ્ધ સમજે સમજે તે થઈ લીધું અને 136ની અંદર ઉપાદાન નિમિત્ત ની સંધિ મૂકી છે. ઉપાદાન નિમિત્ત નો વિરોધ નથી મૂક્યો, સંધિ મૂકી છે એમ કીધું. અહીં 136ની ગાથામાં સાચા નિમિત્ત નો વિવેક અને વિનય સમજાયો કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા હોય તે સાચા દેવગુરુ નો વિનય ગુરુ આજ્ઞા નું ઉલ્લંઘન લે છે, પોતે પણ લે છે, બીજા ધર્માત્મા નો એ વિનય કરે છે અને ગુરુ આજ્ઞા નું ઉલ્લંઘન લે છે, પછંદે પ્રવર્તા. શાસ્ત્રમાં કોઈ વાર એમ પણ આવે કે તું અનંતવાર જ્ઞાની મળ્યા છતાં કલ્યાણ થયું ને એવું સાંભળીને કોઈ એમ એકાંત માને કે અંદરથી ગુરુગમ આવશે માટે સદગુરુ તથા સત્શાસ્ત્ર આદિની જરૂર નથી. અંદરથી આપણી પાત્રતા પાડશે ત્યારે બધું મળી જશે. આપણે કાંઈ અત્યારથી મહેનત કરવાની જરૂર નથી તો તે બરાબર નથી. મહાસમર્થ આચાર્ય નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી ગોમઠસાર કર્મકાંડ ગ્રંથને પૂર્ણ કરતા કહે છે, જો આ સત્યસાત્મક પુરસ્કારે બેઠા થઈ કહે છે કે ધન્ય ગુરુ, હે ગુરુ, તમારા ઉપકારથી ભવનો પાર થઈ ગયો, તમારા ચરણ કમળની સેવાથી મારા ભવનો અંત દેખાયો છે, તે બધી આપની ચરણની સેવાનો ફળ છે. આચાર્ય પોતે આપના ચરણની સેવાના ફળમાં મારો મોક્ષ થઈ ગયો છે, હવે નહીતર ન થાત, આપની કૃપાથી થાય છે. મૂળચંદ્ર આચાર્ય યુગ ને પરમ ગુરુના અનુગ્રહથી આ બધું ચાલે છે. એટલો ગુરુ નો ઉપકાર આચાર્યો પણ માને છે. છેલ્લે સાથે ગુરુસ્થાને છે છતાં હા બધા સાસો કોઈ છેડ્યા નથી. ગુરુ છંદની સાહેબમાં ગોમઠસાર વાંચી લીધા, પેલા દીક્ષા લીધા પછી શ્વેતાંબર ના બધા વાંચી લીધા, દીક્ષા લીધી ત્યારથી વાંચવાનો રસ ખમાસ. પેલા તો ક્યાં વ્યાખ્યાન કરતા હતા, દીક્ષા લીધી ત્યારે કઈ વ્યાખ્યાન કરવાના હોય ને, આખું બી વાંચે બિલકુલ. હવે એને વાત કરાવે ને મળે ને હોય ને અપાસનામાં બીજા સાધુ ગુરુ ભાઈઓ એની દખલ ન રહે. આથમ 14 નો ઉપવાસ કરીને એ જાય ગામ બહાર જંગલમાં મગડામાં, ઉપવાસ કરતા હોય ને આ તો હવે આ વિકલ્પ નથી, એટલે શું કરવા, ઉપાસનામાં કોઈને યાર વાતચીત માટે આવી જાય, શાસ્ત્ર લઈ જંગલમાં લઈ જાય, ગામ બહાર એકાંતમાં લઈને વાંચે, ગાઢ નીચે બેસી શોધક હતા, સત્ય નહોતો મળતો તો સત્ય નો સંપ ન મળે એ વિવેકી જાતનું હોય છે, જે શોધક ધર્માત્મા હોય છે એને જંપ ના મળે, એના સંસ્કાર અંદર છે એને ઠેકાણે એને અત્યારે રહેવા નથી, ઊંઘવા નથી, ખાવા પીવા નથી, એને કાંઈ અજંપો થઈ જાય, સત્ય ક્યાં છે ખરીને ઠામ ખાનું છે, જ્યાં સુધી પત્તો ના લાગે ત્યાં સુધી નિરાશ થાય નહીં, એ લખ્યું છે ને ત્યાં સુધી એને ઊંઘ ના આવે એ બધી પોતાની વાત લખે, જ્યાં સુધી તત્વનો નિર્ણય ન થાય ત્યાં સુધી જેમ કોઈ વાઘ પીડ્યા હોય અને ક્યાં રસ્તા ધોકા ખાય દોડતા દોડતા તો બહુ ઊંઘ આવે છે, થોડી વાર ઊંઘી ઊંઘી લઉં, એમાં અનંત ભવભ્રમણ ની તરવાર લટકતી છે એનું કેવી રીતે આવે, દરકાર નથી એમ ભલે ભવભ્રમણ થતું અહીંયા ઊંઘવા દઉં આપણને, દ્રષ્ટાંત આવે છે કે રાજાએ જણને એમ કીધું કીધું ભાઈ આખું શહેર સંઘરાયું છે, લાઈટ ની ના અને તે શોભા ઘણી કરે છે, તારે પરી બજારમાં જ્યાં શોભા કરી છે નહીં ત્યાં આ તો મારવાનો છે, પણ એક શરત તારા માથે તેલ ભરેલું છાલ્યું પૂરેપૂરું તેલ ભરેલું ખાલી ઉડાયું છે એમાં રેટ ટીકું નીચે પણ છે તો તરવાર છે ઉડાડી દે, એટલે શોભા જેવા આમ કરે આમ કરે તો મારે છે ને ત્યારે સૈનિક ઉભો છે તરવાર લઈને તેલ ધોવાનો કે તારો સરસ છે એ કેવી રીતે શોભા જોવે ના જોવે એમ કહે આ પરિસ્થિતિ એવી એને લગ્ની લાગે ત્યારે એવી લાગે છે કે એક વખત તો જગત થી આંખ મૂકી લઈએ છીએ, મારું કોઈ પ્રયોજન નથી ને આ જગતમાં મારું કોઈ પ્રયોજન નથી, એક બાજુ એટલી ઉપેક્ષા આવે અને એક બાજુ સંયોગ આશ્રિત ચીકણા પરિણામ થાય, કેટલો બધો ફેર છે તો જુઓ છો, બે શાસ્ત્ર માનનાર હોય બે મોક્ષ હોય કેટલો ફેર પડી જાય પરિણામ માં આકરો કેટલો મોટો છે, શું કહે છે નૈમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તિ આ રીતે ધન્ય ગુરુ એમ કહે છે કે આપની ચરણ સેવાના ફળથી મારા ભવનો અંત આવી ગયો, પોતે આચાર્ય હતા, જ્ઞાન બળથી ભરેલા લગ્ન નિર્ગ્રંથ મુનિ હતા, છતાં સદગુરુનો મહામાન કરીને કહે છે સ્મરણ કરીને કહે છે કે પદ્મ પ્રબંધ ગુરુદેવ ગુરુને ભક્તિ કરી છે, જેમ સારા ફળ પૈકા તે ઝાડનું કારણ છે તેમ શાસ્ત્ર યોજનામાં જે કઈ મહત્તા ને મીઠાશ આવી હોય તો તે શ્રી ગુરુ નો પ્રતાપ છે, ગુરુના પ્રતાપે જે કઈ મને કઈ આવડતું ને હું કઈ સમજતો નથી, મારું કઈ નથી, એમાં જે કઈ સારું દેખાય છે એ શ્રી ગુરુ નું છે, હા પર્યાય પર્યાય ઉપકાર છે, એ તો સદમાં આવી ગયા અહીંયા પણ એક જ પર્યાય એમનો જ ઉપકાર છે, એ સુધી હતા તો આમ થયું એનો તો આમ ક્યાં દેખા એમ લે છે, પંચમ કાળમાં પણ તે એકાવતારી થઈ ગયા અને વર્તમાન કાળમાં પણ એ જ સનાતન જૈન સાધન વર્તે છે, શ્રીમદજી પંચમ કાળમાં પણ એકાવતારી થઈ ગયા માટે જેને આત્મધર્મની રુચિ છે એને નિવૃત્તિ લઈને સત્સમાગમ તથા દેવગુરુ ધર્મ અને શાસનની ભક્તિ કરવી, પ્રસંગે ઉપાદાન નું નામ લઈને ન જાય અને દેવગુરુ ધર્મ ની ભક્તિ ને પણ ન પડે. સંસાર ની હોશ કરનારા લાંબી વર્ધે લગ્ન ના મંડપ નાખે છે પૈસા વાળા પેલા એમ કરતા. હવે તો પૈસા વાળા વર્ધોડી માં પતાવે છે. પેલા આઠ હજાર અગાઉ થી લાંબી નાખે તો આગળ આગળ તો મંડપ ને વર્ધી નાખે ને મહેમાન ને બીજા આગળ આગળ બોલાવે. પંદર પંદર દાડા ધામા નાખીને મહેમાનો ઘરે ધામા નાખીને પીડ્યા હોય ને પંદર પંદર દાડા બધું જમાડે. આ એક જમાનો હતો મારા કુટુંબમાં જોયું રાત ને પથરા હતા ને બહુ મુશ્કેલ હતા. એ જમાનામાં પંદર પંદર દાડા બધું ધમાલ કરે. સંસાર ને હોશ કરનારા લાંબી વધે લગ્ન ના મંડપ નાખે છે. મંડપ ને શણગારીને લાંબી લાંબી હોશ પૂરી કરવા બને છે. પછી આ તો લોકોતર વિનય એટલે મોક્ષ ની હોશ કરનારા ધર્માત્મા અંતર ની રૂચિ થી દેવ ગુરુ ધર્મ ની ભક્તિ લાંબો કાળ રહે તે જ ઈચ્છે છે. એ પોતાને જ્યાં સુધી શુભ રાગ રહે ત્યાં સુધી દેવ ગુરુ ધર્મ ની ભક્તિ. કોઈ કહે તમે નિમિત્ત ના આશ્રય ઉપર બહુ જોર આપો છો આમ કહીને તો તમે નિમિત્ત ઉપર બહુ જોર આપો છો એમ કોઈ કહેશે તો એમ અર્થ થતો નથી. અહીંયા એવો અર્થ ખતમ હો નહીં એમ કહેશે. દેવ ગુરુ ધર્મ એ ત્રણે વિતરાગ સ્વરૂપ નિર્દોષ છે તેનો સ્વીકાર કરનાર તથા તે ઈષ્ટ નિમિત્ત ની અસર લેનાર તો ધર્માત્મા જ હોય શકે. જો ગુરુદેવ નિમિત્ત ને માનતા નથી માનતા નથી એમ કે છે ને આગળ ના જતો ખબર પડે. હવે જે વિષય આવે એની અનુસાર વ્યાખ્યાન કરે કે બીજું કરે. જીનપદ છે જે નિર્પદ છે એના જીવન ઉડું બીજું શું હોય શકે. પોતાનું જે જીનપદ છે એ પોતાનું પદ છે. સદેવ ગુરુ સદધર્મ નિમિત્ત પણ છે અને નિશ્ચિત ઉપાદાન પોતે પણ છે. એનો વિવેક જ્ઞાની સમજે છે. એનો જે વિવેક છે તે જ્ઞાની બરાબર સમજે છે. કોઈ કહે કે તમે નિમિત્ત ના અસર ઉપર બહુ જોર આપો છો તો તેમ અર્થ થતો નથી. એમ કે દેવ ગુરુ ધર્મ એ ત્રણે વિકાર સ્વરૂપ નિર્દોષ છે તેનો સ્વીકાર કરનાર તથા તે ઈષ્ટ નિમિત્ત ની અસર લેનાર તો ધર્માત્મા જ હોય શકે. નિમિત્ત ઉપર ભજન થાય ને એટલે કાઢી નાખ્યું. જ્યાં તો જે વાત જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે સમજવું ત્યાં તે કયું હોય છે. જીનપદ તે નિર્પદ છે એના જેવું બીજો બીજો રૂડું સમાવી શકે. સતદેવ સદગુરુ સદધર્મ નિમિત્ત પણ છે અને નિશ્ચિત ઉપાદાન પોતે પોતે પણ છે. તેનો વિવેક જ્ઞાની સમજે છે. એ જેનો વિવેક છે જ્ઞાની સમજે છે. પ્રથમ જે વિકલ્પ જે પ્રથમ જે વિકલ્પ રૂપે રાગ રૂપે વિનય હતો તે વિકલ્પ તૂટીને વિકલ્પ નો વિકલ્પ રહી સરળ જ્ઞાન રહી ગયો. વિવેક જ્ઞાને સમજે છે. પ્રથમ જે વિકલ્પ રૂપે રાગ રૂપે વિનય હતો તે વિકલ્પ તૂટીને વિકલ્પ નો વિકલ્પ રહી સરળ જ્ઞાન રહી ગયો. એનો હું કહું બરાબર રાગ ને વિકલ્પ હતો જ ને એ તૂટી ગયો. જ્ઞાન સરળ રહી ગયું. જ્ઞાન હોય છે એનું તો આવા હોય છે રાગ આવો હોય છે જ્ઞાન આવું હોય છે એવા અનુભવ આવો હોય છે એ પ્રમાણે બરાબર થઈ જાય. જ્ઞાન રહી ગયું. લોકોત્તર વિનય પરમાર્થ છે. લોકોત્તર વિનય છે તે સંસ્થા લખ્યું છે. લોકોત્તર વિનય છે એ પરમાર્થ છે. સ્વરૂપ માર્ગ લીધા એ લોકોત્તર વિનય છે. વિતરાગ ને સ્વીકારે તે વિતરાગ થાય એ લખ્યું છે. વિતરાગ ને સ્વીકારે તે વિતરાગ થાય તો પછી એમાં બીજે ફેર ક્યાં પડે છે બધું એનું ઈચ્છે સીધો ખરે છે. હા ગુરુ ભક્ત સ્વયં પરમાત્મા થઈ જાય. હું બાકી નિમિત્ત આધે નિમિત્ત હું આશ્રિત કથા ઉપાદાનનો ભાવ લઈ એજે તજે નિમિત્ત પામે તે સિદ્ધત્વને ન રહે સંતાનમાં. બીજું પદ રહેશું છે ને એ દોરાય નિમિત્તનો વિકલ્પ સૂચી જાય અને સ્વભાવના નિર્વિકલ્પ દશામાં સ્થિર થઈ જાય ત્યાં શુભ વિકલ્પનો પણ અવકાશ નથી. ત્યાં વિકલ્પ સૂચિને નિર્વિકલ્પ દશામાં આવે ત્યાં પછી વિકલ્પ ઉત્પન્ન નથી થતો. ઠીક વાત છે. નાની માત્ર વાતો કરે છે તે જ નાની ના એટલે પોતાના દ્રોહી છે. નિમિત્તપણે જ્ઞાની ના ગુરુ ના અને ઉપાદનપણે પોતાના સ્વરૂપ ના દ્રોહી છે એમ હવે ગાથામાં કહે છે. મુખથી જ્ઞાન કથે અને અંતર સીધો નો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નો મુખથી નિશ્ચય મુખ્ય વચનો કહે છે. નિશ્ચય ના મુખ્ય વચન વચનો મુખ્ય મુખ્ય વચનો છે એ મોઢેથી બોલે પણ અંતર થી પોતાને જ મોહ સીધો નથી. અંદર નો તો મોહ એમને દર્શન મોહ સાજો છે તે પામર પ્રાણી અને દીનતા છે. સંસારના અનુકૂળ સંયોગો પાસેથી સુખ માગવાની સુખ લેવાની દીનતા પામરતા છે એ જ્ઞાનીનો અને આત્માનો દ્રોહ કરે છે. અંતરથી પોતાને હું છૂટા નથી એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની કહેવરાવવાની કામના એ જો આ લખાઈ દીધું. એવા પામર પ્રાણી માત્ર જ્ઞાની ગૌરાવવાની કામના એ સાચા જ્ઞાની પુરુષ નો દ્રોહ એટલે કે જ્ઞાની જેમ વર્તે છે અથવા જ્ઞાની પોતાને મનાવે છે અને પોતે માને છે તે ખરેખર તો જ્ઞાની ની નકલ કરે છે એટલે જ્ઞાની નો દ્રોહ એમાં થાય છે એમ કહેવું. ઉપાદાનનું માત્ર નામ લઈ જે ગુરુ દેવ ગુરુ ધર્મના નિમિત્ત છોડી પુરુષાર્થ રહિત થઈ કથનમાં વર્તે છે તે બંધપણું પામીને ભ્રાંતિમાં વ્યથા કરે છે તે શાંતિ નહીં પામે અને આત્માની શાંતિ અંદરથી નહીં મળે પણ સત્સાધનને પણ એ પામે આ તો સાધન પણ એને નહીં હોય. ખરી રીતે ગાથા 138 તથા 108 માં વ્યવહારથી સંકિર્તિના લક્ષણ કયા છે ખરી રીતે ગાથા 138 તથા 108 માં વ્યવહારથી સંકિર્તિના લક્ષણ કયા છે તે લક્ષણો સૌ સંવેદ નિર્વેદ અનુકંપાને આસ્થા એમ બીજા શાસ્ત્રોમાં કહેલ છે. બુદ્ધિ પુરુષની આજ્ઞા તે આસ્થા એમ અહીં લીધું છે અને સમજે જીવ સ્વરૂપ એમ કહ્યું છે તેને બદલે સમ એટલે કસાયની મંદતા સંભાવ એમ કહ્યું છે. સમૃદ્ધને બદલે શુદ્ધાત્મા અનુકંપા એટલે નિર્વીર બુદ્ધિ એ તો લખેલું છે ને. આસ્થા એટલે સાચા દેવ ગુરુ ધર્મ ને શ્રદ્ધા એ નથી. ન હોય અને સાચા નિમિત્ત નો વિરોધ કરે તે સત્માર્ગ થી દૂર છે એ તો છે કે
નહીં
એ નથી. ચાલો હવે બીજો પારિગ્રહ પામે છે. મુખ થી નિશ્ચય ના વાક્યો કહે છૂટે છે એટલે પછી એમ પડે કોઈ માણસ જાણી જોઈને ખોટું કરતો હોય પછી અજાણે ખોટું થાય તો એને એમ લાગે કે જાણી જોઈને કર્યું છે એવું થાય બીજું કઈ થાય.
હા 2000 2000 2000 સાલમાં
વિદ્વાનોના હાથમાં કામ રહ્યું છે એ પહેલેથી જાતનો અભિપ્રાય તો ખરો કે અમુક બરાબર નો હોય તો ન રાખવું, અમુક રાખવું, એ જાતનો અભિપ્રાય તો ઘણા વખત થી થતી હોય સાધારણ થઈ જાય. આ તો આપણે જ્યાં ટ્રેડિશન થઈ જાય ફેરફાર કરવાને ટ્રેડિશન થઈ જાય ને પછી સામાન્ય થઈ જાય. પહેલું પહેલું થાય ત્યારે જો ચર્ચા નીકળે ને ઠીક થઈ ગયું તો થઈ ગયું, ચર્ચા વાત ના કરી મને તો પછી એ બધું એમ ને રિવાજ થઈ જાય, રૂઢી થઈ જાય, પ્રણાલિકા થઈ જાય એવું લાગે છે. ગુલાબચંદભાઈ, ચિમચંદભાઈ, રામજીભાઈ, બધા બધા વિધાનો સાહિત્યમાં જે રસ મુખથી નિશ્ચયના વાક્યો કહે કે આત્મા અવસ્થાએ પણ અસંગ મુક્ત શુદ્ધ છે અને અંતરથી પોતાને જ મોહ છૂટ્યો નથી એટલે પરપદાર્થમાં સુખ બુદ્ધિ રહે છે. શુભાશુભ ભાવ વિષય કશાય રાગાદીને પોતાના માને છે, વિભાવને દરેક વિભાવમાં પોતાપણાનો અનુભવ કરે છે, તેને અંતરમાંથી ભ્રમણા ટળી નથી, દર્શન નો એનો પામર પ્રાણી માત્ર જ્ઞાનીનો દ્રોહ કરે છે. એ છે તો પામરતા રહી છે, એ ચિંતા એવી ને એવી રહી છે, અને જે ભિન્ન પડી ગયેલા જ્ઞાનીઓ છે એને દ્રોહ કરે છે. પુરુષાર્થહીન થઈને સાચા માર્ગથી પ્રતિકૂળ રહીને પોતાને જ્ઞાની કહેવડાવવાની કામનાએ પુરુષાર્થહીન થઈને શું પુરુષાર્થ હોય તો પરિણમન કરે, શાસ્ત્ર તો વાંચે છે નથી પરિણમ તો એનો અર્થ તો પુરુષાર્થહીન છે. શું સાચા માર્ગથી પ્રતિકૂળ રહીને પોતાને જ્ઞાની કહેવડાવવાની કામનાએ આ અમલ અભયા પુત્ર શ્રી પ્રમાણે લીધું, પોતે પણ એ પ્રમાણે લીધે સાચા જ્ઞાને પુરુષોનો દ્રોહ કરે છે એટલે કે નિશ્ચિત પોતાનો જ મહા અપરાધ કરે છે, મોટો અપરાધ કરે છે પોતાનો. પોતાનો પહેલા જ્ઞાની નો પછી કરે છે તો એમ જ્ઞાની કહે છે મને શું કરી શકે છો, હું તો અભેદ કિલ્લામાં બેઠો છું, મને તો કોઈ હાની પહોંચાડી શકે એવું છે નહીં, તારા પરિણામ તારી પાસે અને એનું નુકસાન પણ કરે શકે, મારે શું લેવા
દેવું.
પોતામાં કેટલું સામર્થ્ય છે તેનું ભાન નહીં હોવાથી નાની નો દ્રોહ કરે છે, પોતાના સામર્થ્ય નો અસ્વીકાર છે, સ્વીકાર નથી કરતો. ખબર છે શાસ્ત્ર માંચ્યા પછી કે આત્મામાં અનંત સામર્થ્ય છે, પરમેશ્વર છે, આત્મા પોતે પરમાત્મા છે, શ્રદ્ધામાં સ્વીકાર નથી થતો. જ્ઞાની નો દ્રોહ એટલે પોતાના જ આત્માનો અનંત દ્રોહ તે કરે છે. આ ગાથા બહુ જોરદાર ગાથા, જેને આત્મજ્ઞાન દશા વર્તે છે એને કોઈનો દ્રોહ આવતો નથી, કોઈનો દ્રોહ કરતા નથી. કેવળ મોક્ષ અભિલાષા વર્તે છે એ જીવને, તો કેવળ મોક્ષ ની અભિલાષા વર્તે છે એને બીજાનો દ્રોહ આવતો નથી. દ્રોહ એટલે શું ખબર છે? દ્રોહ એટલે દ્વેષ નહી, દ્રોહ એટલે ઉપકારી પ્રત્યે અનુચિત અભક્તિના પરિણામ થઈ ગયા ત્યાં પણ દ્રોહ થઈ ગયો. શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ તેને જોઈતું નથી, તો એક શુદ્ધાત્મા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. ઇન્દ્ર ચક્રી આદિ પુણ્ય પદ તેને નથી જોતા, ઇન્દ્ર ચક્રી આદિ પુણ્યના પદવી તેને જોતા નથી. આજ ક્ષણે મુક્ત થઈ જાય એવી ભાવના ભાવે છે. વર્તમાન સમયમાં મુક્ત થવાતું હોય તો ભાવે ન, એક સમયે માગતા નથી. અને ગુરુ નો વિનય, સત્પુરુષ ની ભક્તિ અને જીના વિના માં પુરુષાર્થ સહિત વર્તે છે. ગુરુ નો વિનય કરે કરે ને કરે, સત્પુરુષ ની ભક્તિ પણ કરે કરે ને કરે જ, અને જીના વિના માં પુરુષાર્થ સહિત વર્તે છે. પણ જેને સાચા નિમિત્ત માં હોશ નથી તે એમ કહે છે કે અમે અમારા ઉપાદાન થી બધું કરી લેશું, અમારામાં ઘણી શક્તિ છે, અમારા ઉપાદાન થી અમારે કઈ ગુરુ ગુરુ ની જરૂર નથી, અમે કઈ ગુરુ ને માનતા નથી, ગુરુ કઈ અમે કરી શકતા નથી. એ નિશ્ચય પ્રધાનતા ના વાક્યો લે છે. અંતરમાં સ્થિરતા થયા વિના, એટલે કે નિર્વિકલ્પ વિતરાગ થયા વિના, જે સાચા દેવગુરુ ધર્મ ની ભક્તિ વિનય સ્વાધ્યાય વગેરે નો અનાદર કરે છે તે પાપી પ્રાણી છે. એ કેવા છે? પાપી પ્રાણી છે, સ્વયં અપરાધી છે અને જીન શાસન નો વેરી
છે.
દેશ દ્રોહ માં ફાંસી લાગે, આ જીન શાસન નો દ્રોહ છે, જીન શાસન નો વેરી છે એમ કે છે. શ્રીમદે બધી રીતે જેમ છે તેમ વર્તમાન જીવોની મનોદશા જોઈને સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળવાના અમુક ઉપાય જે શાસ્ત્રમાં ગૂઢ ગંભીરપણે હતા તેને સહેલી રીતે ગુજરાતી ગાથામાં મૂક્યા છે. તેથી ઘણો ઘણો ઉપકાર છે. શ્રીમદે બધી રીતે જેમ છે તેમ વર્તમાન જીવોની મનોદશા જોઈને, એટલે વર્તમાન જીવોની યોગ્યતાને પારખીને, તો કે અત્યારે આ જાતની યોગ્યતા વાળા જીવો છે તે જોઈને ગુરુદેવને કેટલું જ્ઞાનમાં આવ્યું છે. સ્વચ્છંદ અને પ્રતિબંધ ટાળવાનો અમોઘ ઉપાય જે પરમાગમોમાં શાસ્ત્રોમાં ગૂઢ અને ગંભીરપણે ભરેલા છે તેને સહેલી રીતે ગુજરાતી ભાષામાં એ શાસ્ત્રો ની વાત જ આમાં ઉતારી છે એમ કે છે. બીજી વાત ઘરને કાઢીને નથી મૂકી, પણ એ ગૂઢ અને ગંભીર માણી ન સમજી શકે તો સહેલી ગુજરાતી ભાષામાં ઉપકારી ચૂક્યા છે ને એ રીતે. તેથી ઘણો ઘણો ઉપકાર છે એટલે એની વાત નથી. તેથી ઘણો ઉપકાર છે, ઉપકાર બહુ ગયો છો એ દિવસોમાં, ઉપકાર કષાયની ઉપશાંતતામાં સહમ સંવેગ આદિ પાંચ લક્ષણો સમાવી દીધા છે. લખ્યું છે તો પછી ભૂલથી નથી છૂટી ગયું ભાઈ, દરેક સાપ ગમે એ હોય પણ હવે આપણે કઈ નક્કી તો કરવું પડશે. ફરીને ફરીને આવ્યો ને છૂટ્યું છે બે જગ્યાએ છૂટી છે, બે જગ્યાએ એક જ વિષય કેમ છૂટે, માટે છોડ્યું છે. ખરું છે, કસાય ને ઉપશાંતતા સહન સંવેગ આદિ પાંચ લક્ષણો ને સમાવી દીધા છે. એ પાંચ ગુણો વિના સત્પુરુષ નો બોધ પરિણામ પામતો નથી. એ નથી ને, એક એક ગાથામાં ઘણા ભાવ મળ્યા છે. બે લીટી કાઢી વચ્ચે બે વાક્ય કાઢ્યા છે. એક એક ગાથામાં ઘણા ભાવ ભર્યા છે. લોકો મધ્યસ્થપણે વિચારે ને ઉત્તર કરે અને સાચું સમજે નહીં તેમાં જ્ઞાની ને શું પોતાની બુદ્ધિમતી કલ્પનાએ કરે તર્ક કરે એમાં જ્ઞાની ને કાંઈ જાણવાનું, જ્ઞાની ને ખોવાનું નથી. એ કુતર્ક કરનાર ખુશે. પ્રથમ આવ્યું હતું કે કોઈ ક્રિયા જે થઈ રહેલા શુષ્ક જ્ઞાન માં કોઈ માણે માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈએ. આ બે દોષમાં સ્વચ્છંદ અને પ્રતિબંધ સમાઈ જાય છે. કોઈ ક્રિયા જળ થઈ રહી અને શુષ્ક જ્ઞાનમાં કોઈ બે દોષમાં સ્વસંગ અને પ્રતિબંધ આવી જાય છે, એટલે આ બંને દોષ લોકો યથાર્થ મને સમજે એ સ્વચંદ અને પ્રતિબંધ આવવો જોઈએ પત્રમાં આવે છે ને, એટલે એ મારી ભાષા લીધી છે, એ પત્રમાં આવે છે. સ્વચંદ અને પ્રતિબંધ પહેલા વિના જ્ઞાન થાય નહીં. તેથી આ બંને દોષ લોકો યથાર્થ મને સમજે અને પુરુષાર્થ કરીને ટાળે તે માટે શ્રીમદે ગુરુ શિષ્યના સંવાદ રૂપે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની અપૂર્વ રચના કરી છે. એ લોકોને ઉપકાર થયો છે, પુરુષાર્થ કરે, પોતાના દોષ ટાળે, એટલા માટે સંવાદ રૂપે આખા શાસ્ત્રની રચના એમણે કરી છે. 142 ગાથાનું મહાકાવ્ય રચ્યું છે, તેનો લાભ સૌ કોઈ લઈ શકે છે, જેને લાભ લેવો એ લઈ શકે. અંતર વિચાર કરવાથી અંદરમાં જેમ જેમ પુરુષાર્થ સહિત યથાર્થ સમજશે તેમ તેમ પોતાના વિશે સદગુણ પ્રત્યક્ષ દેખાશે. આ શાસ્ત્ર વાંચીને અંતર વિચાર કરીને જેમ જેમ યથાર્થ સમજશે એમ પોતાના વિશે એના પોતાના ગુણને ઘટશે, દેખાશે, પ્રગટ કરશે, તેમાં ભૂલ નભી શકશે નહીં. સાચું કારણ સેવવાથી સાચું કાર્ય અવશ્ય થાય. આત્મા ન્યાયનો પિંડ અને સાચા જ્ઞાનનો સત્વ છે. ચૈતન્ય આરતીમાં જરાય છૂપું રહે તેમ નથી. ચૈતન્ય આરતી છે એમાં જરાય છૂપું રહે એમ નથી. એવું છે એવું હવે ખોટો પડે છે. જેટલો પુરુષાર્થ મળો એટલો ઉપાદાન હવે જાગૃત રહે છે. જેટલો પુરુષાર્થ એટલી જાગૃતિ આવે છે. માટે કેવળ વાતો કરવાથી કે વિકલ્પથી આત્મજ્ઞાન નહીં. અંદરથી ભાવ આવવો જોઈએ. માત્ર વાત કરે કે ઉપર ઉપરના વિકલ્પ કરે એથી કોઈ જ્ઞાન પ્રગટે નહીં. પુરુષાર્થ સિવાય જ્ઞાન પ્રગટે નહીં. મૂળ તો પુરુષાર્થની મુખ્યતા લઈ લીધું. પુરુષાર્થ વગર કાર્ય નથી. આત્મજ્ઞાન પ્રગટે નહીં. પુરુષાર્થ ઉપાડ્યા વિના કલ્પના છે. પોતાના વિશે જ્ઞાનીપણું માની લેવું તે સ્વછંદ છે. પુરુષાર્થ ન ઉપડે ને જ્ઞાનીપણું માની લેવું તે સ્વછંદ છે. સ્વરૂપનો વિતરાગના ધર્મને સમજાવીના જ્ઞાની સામે પેઢી માંડીને તે સાચી પેઢી તોડવા માંગે છે. આ એટલા માટે નિષેધે છે ને નિંદે છે. તો જેમ ભાવલિંગી છે એની અમે દ્રવલિંગનો નિષેધ શું કરવા કર્યો કે સાચી પેઢીને અમે ખોટી પેઢી માંડ્યું. એ ખરાબ છે, એ ચોર છે, એ સરસ રૂપાટી મારીને બહી ગયો એમ કે છે. પોતે જ મોહ દશામાં વર્તે છે અને જ્ઞાની પણ માને છે તે ભવ વૃદ્ધિ કરે છે, એના ભવ ભ્રમણ વધી જશે. કારણ કે જ્ઞાનીને જે રૂપે આત્માનું સ્વરૂપ કહેવું છે તેનાથી પોતે પ્રતિકૂળતા સાધે છે. એ સ્વરૂપને સાધતો નથી પણ રાગને સાધે છે, ઉન્માર્ગને સાધે છે અને કહે છે કે હું જાણું છું અથવા માર્ગ આવો છે એમ થાપે છે. ઉન્માર્ગને ખોટા માર્ગને થાપે છે તે ઉન્માર્ગને થાપીને સન્માર્ગને ઉથાપે છે. આમ સીધી વાત છે. કોઈ કોઈ દ્રવ્યલિંગી તો હજારો રાણી છોડીને ત્યાગી થયેલા હોય છે. એવા હજારો રાણીનો રાજ વૈભવ છોડીને એને કઈ જોતું નથી. જંગલમાં રહી માને જોતું નથી, પૈસા જોતા નથી. બે મુખ્ય કશાય તો લોભ ને માન છે, ક્રોધ કરવાનો એને અવસર નથી, એટલી એટલી મન કશાય છે, એને હું કરવા નિંદ્યા છે કે હાજી પેઢીની અમે ખોટી પેઢી માંડીને બેઠા છે. સંયમ નથી એમ કે સંયમ એ પોતે પોતાનો માર્ગ ચલાવે છે ને, બીજો માર્ગ ચલાવે છે, હાથો માર્ગ છે એની વિરુદ્ધ બીજો માર્ગ ચલાવે છે, માટે બીજી પેઢી માંડી ને એને ખ્યાલમાં ન હોય તો એને ખ્યાલ કરવો જોઈએ, સાતો હોવી જોઈએ ને, આનંદ તો પ્રગટ થવો જોઈએ કે નહીં, એટલું તો શાસ્ત્રમાં વાંચ્યું છે કે નહીં કે અહીંયા આત્માનો અનુભવ થાય તો અપૂર્વ આનંદ પ્રગટે, અને પછી જ્ઞાન ધારા ચાલે, કર્મધારાથી જુદી એવી જ્ઞાન ધારા ચાલે, એટલું બધું એને ખબર છે કે નહીં એમ કે છે. માટે સાતો શાસ્ત્ર જે ખોટો માર્ગ સ્થાપે છે તે સાચા માર્ગને વગર કહે સ્થાપે છે, માટે સાચી પેઢીની સામે વિતરાગની સાચી પેઢીની સામે ખોટી પેઢી માંડીને બેઠો છે એમ કહેવું છે. તમે જો ભળતો માલ લાવીને, ખોટો માલ લાવીને, આર્ટિફિશિયલ માલ લાવીને લોકોને છેતરે અને સાચા વેપારીનો વેપાર જાય તો એમ થાય ને, તો શું થશે કે લોકોને સાચા ખોટાની પરીક્ષા હોતી નથી, સામાન્ય જન સમાજને તો એ પરીક્ષા નથી, ભોળા માણસો છેતરાઈ જાય છે ત્યાગમાં, ત્યાગ જોઈને ભોળા જીવો છેતરાઈ જાય છે, તો સાચો રસ્તો ચૂકી જાય છે, એટલે પોતે એ તે આત્માઓનું એ જીવોનું હિત થતું રોકાઈ જાય છે અને અહિતમાં ચાલ્યા જાય છે. વેપારમાં નુકસાન થાય તો મોટો બળાપો કરે, ત્યારે આ તો મિત્રનું શાસન તોડે છે, એની સામે તો એને બળાપો આવવો, આચાર્યને બળાપો આવ્યો છે, સંપૂર્ણ આચાર્ય એને નિંદ્યા છે. હા એ તો પછી પેઢી માંડે પછી શું થાય, એ તો અપ્રમાણિક વેપારીને ત્યાં ગરાકી વધી જાય એના જેવું છે, એ તો સાચા વેપારીને બે રહેવું પડે ને ખોટાને ત્યાં ગરાકી વધી જાય એવી પરિસ્થિતિ થાય. સસ્તો માલ વેચે એટલે લોકો જલ્દી વધારે લેવા આવે, જેમ માલ સસ્તો એમ ગરાકી જાજી. ગુરુદેવ આવે તો એમ સાંભળવા આવે, એના કરતા બીજા મોટા વક્તા આવે તો આમ લૌકિક વક્તા મનોરંજન કરાવનારા એ મોટી સંખ્યા થઈ જાય, ગરાકી વધી જાય છે ત્યાં. એ મોક્ષ માર્ગ થી પ્રતિકૂળતા સાધે છે અને કહે છે કે હું જાણો છું, શાસ્ત્રમાં જે લખ્યું છે તેની મને ખબર છે, આ મનની ધારણાથી મફતમાં જ્ઞાની થવા માગે છે, ખાલી ધારણાથી જ્ઞાની થવા માગે છે, તે જીવો અનંત જ્ઞાનીનો દ્રોહ કરે છે એટલે કે પોતાને ઠગે છે. આમ ઘણા પ્રકારે લોકોના દોષ જોઈને નિષ્કારણ કરુણાથી આ આત્મસિદ્ધિ મુમુક્ષુ આત્માઓ માટે શ્રીમદે લખી છે, મુમુક્ષુઓ માટે લખી છે, જે અંતરથી મુમુક્ષુ પણ ધરાવે છે એને તો ઘણા ઉપકારનું એ નિમિત્ત થશે. તે વખતે તો ઘણા જીવો સાવ સાધારણ હતા, અનુકંપાનો એટલે જીવો એટલા સમજતા નહોતા, એટલો જ્ઞાન માર્ગ પ્રસિદ્ધ નહોતો. અનુકંપાનું લક્ષણ એવું છે કે એ છે તમારે કે કોઈ મહાપાપી હોય અથવા ગમે તેવો મૂર્ખ હોય છતાં મુમુક્ષુ તે પ્રત્યે નિર્વેર બુદ્ધિ રાખવી જોઈએ. સમસંવેગ અનુકંપાને આ નિર્ણય થાય ને, પોતે વિચારે કે હું પણ પૂર્વે તીવ્ર મોહદશામાં હતો ત્યારે મોટો અપરાધીને મૂર્ખ હતો એમ વિચારીને બધા પ્રાણી પ્રત્યે સંભાવ રાખે, સંભાવ રાખે એમ એને અનુમોદન આપે એ વાત જુદી છે, એના પ્રત્યે સંભાવને નિર્વેર બુદ્ધિ રાખે એ બીજી વાત છે. રાજદ્વેષ ન કરે, હું જ્ઞાન છું એવું માન્યું ત્યાં જ્ઞાન ની ધીરજ ટકાવવાનું બળ સાથે હોય, જ્યાં એમ માન્યું કે હું જ્ઞાન સ્વરૂપ છું, ત્યારે એ જ્ઞાન માં જે શાંતિ છે, ધીરજ છે, સરળતા છે, વૈરાગ છે, એ બધું બળ એને સાથે હોય જ છે બીજા ગુણો ને ટકાવવાનું. એ 137 છે. આપણે જે 138 ગાથા નો ઉલ્લેખ કર્યો એ ગાથા આવે છે. 108 જેવી છે એવી અહીંયા 138 આવે છે. પછી તો ગાથા તો બે પાંચ ગાથા છે, પણ સંક્ષેપમાં બધી ગાથાઓ લઈ લીધી છે.
મંદિર ભગવાન નો જય હો પરમ કૃપા.